આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
નમસ્કાર શ્રોતા મિત્રો, 10 સપ્ટેમ્બર ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. ગલવાન સંઘર્ષ બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં જે તિરાડ પડી હતી તેના પછી હવે બ્રિક્સ સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિમંત્રણ પર ચીનના પ્રમુખ જિનપિંગ 7 વર્ષ પછી ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રાલયે ગઈકાલે સત્તાવાર જાહેરાત કરી છે કે જિનપિંગ આગામી 12 અને 13 સપ્ટેમ્બરના રોજ એટલે કે આવતીકાલે અને રવિવારે નવી દિલ્હીમાં યોજાનારી 18મી બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. બ્રિક્સ સમિટની સાથે 12 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ચીનના પ્રમુખ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાય તેવી પણ પ્રબળ શક્યતાઓ છે. આ અગાઉ કિર્ગિસ્તાનમાં સાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ દરમિયાન બંને દેશના વડાઓએ મંચ પર હાથ મિલાવ્યા હતા, પરંતુ કોઈ દ્વિપક્ષીય બેઠક થઈ નહોતી. જિનપિંગનો આ ભારત પ્રવાસ 2019 પછીનો પ્રથમ પ્રવાસ છે. 2019માં તેઓ ચેન્નાઈ નજીક મામલ્લાપુરમ ખાતે વડાપ્રધાન મોદી સાથે સમિટ માટે આવ્યા હતા. તે અગાઉ તેઓ 2014માં બંને નેતાઓના પ્રથમ કાર્યકાળ દરમિયાન ભારત આવ્યા હતા અને ત્યારબાદ 2016માં ગોવા ખાતે યોજાયેલી બ્રિક્સ સમિટમાં ભાગ લીધો હતો. જિનપિંગના આગમનના એક દિવસ અગાઉ એટલે કે આજે રશિયાના પ્રમુખ પુતિન ભારત પહોંચશે અને પાલમ એરફોર્સ સ્ટેશન પર ઉતરાણ કરશે. બ્રિક્સ સમિટ માટે તમામ રાષ્ટ્રાધ્યક્ષો અને સરકારના વડાઓ આવતીકાલે બપોરે 1:30 વાગ્યાથી 2:15 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ પહોંચશે, જ્યારે રવિવારે બીજા દિવસે 8:50 થી 9:25 વાગ્યાની વચ્ચે મહાનુભાવો સ્થળ પર પહોંચશે. વૈશ્વિક નેતાઓના આગમનને ધ્યાનમાં રાખીને રાજધાની દિલ્હીમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એરપોર્ટ, હોટલો અને મુખ્ય કાર્યક્રમ સ્થળ ભારત મંડપમ સહિત આશરે 30,000 જેટલા સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં 1/2 દિલ્હી પોલીસના અને બાકીના 1/2 લશ્કરી દળોના જવાનો છે. આ ઉપરાંત દરેક વિદેશી મહાનુભાવ તેમની પોતાની અલાયદી સિક્યોરિટી, આધુનિક સુરક્ષા સાધનો અને એરક્રાફ્ટ પણ સાથે લાવ્યા છે. ઇથેનોલનું મિશ્રણ કરેલા પેટ્રોલને લીધે દેશભરમાં વિવાદની સ્થિતિ છે, ત્યારે કેન્દ્ર સરકાર પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ હજુ પણ વધારવા વિચારી રહી છે. હાલમાં 20% ઇથેનોલવાળું પેટ્રોલ એટલે કે E20 મળી રહ્યું છે. આગામી દિવસોમાં આ 20%ની મર્યાદાને વધારી દેવાશે અને વધુ ઇથેનોલ પેટ્રોલમાં ભેળવવામાં આવી શકે છે. ઇન્ડિયન સુગર એન્ડ બાયો એનર્જી કોન્ફરન્સને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર તરુણ કપૂરે કહ્યું હતું કે E20 પ્રોગ્રામ અત્યાર સુધીમાં ઘણો જ સફળ રહ્યો છે. અનેક ઓટોમોબાઈલ કંપનીઓ ફ્લેક્સી ફ્યુઅલ વાહનો લોન્ચ કરવાની તૈયારીમાં છે. હવે આગામી દિવસોમાં અમારું ધ્યાન ફ્લેક્સી ફ્યુઅલ વાહનો પર રહેશે અને E20થી પણ વધુ છૂટ આપવામાં આવી શકે છે. પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે બાયોફ્યુઅલ વધુ મહત્વપૂર્ણ બની ગયું છે. હાલમાં E20 એટલે કે ઇથેનોલવાળા પેટ્રોલની ટીકા થઈ રહી છે તે અંગે સ્પષ્ટતા કરતા વડાપ્રધાનના સલાહકાર કપૂરે વધુમાં દાવો કર્યો હતો કે આ તમામ ટીકાઓ અધૂરી માહિતીના આધારે થઈ રહી છે. સંશોધનોમાં સામે આવ્યું છે કે E20 ખરેખર ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અચાનક ઉછાળો આવતા ભારતની સરકારી ઓઇલ કંપનીઓ પર દબાણ વધી ગયું છે. પશ્ચિમ એશિયામાં વધતી તંગદિલી વચ્ચે બ્રેન્ટ ક્રૂડ $100 પ્રતિ બેરલ થઈ ગયું છે, જેની સીધી અસર ભારતીય ઓઇલ કંપનીઓની કમાણી પર પડી રહી છે. કારણ કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની રિટેલ કિંમતો છેલ્લા 3 મહિનાથી વધુ સમયથી સ્થિર છે. હાલના ભાવે સરકારી ઓઇલ કંપનીઓને પેટ્રોલ પર પ્રતિ લીટર 5 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લીટર 23 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. સપ્ટેમ્બરમાં અત્યાર સુધી ક્રૂડ ઓઇલના સરેરાશ ભાવ વધવાને કારણે ઓઇલ કંપનીઓના માર્કેટિંગ માર્જિન નેગેટિવ થઈ ગયા છે. પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત ઘરેલુ એલપીજી સિલિન્ડર ઉપર પણ કંપનીઓને 200 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ભારત પોતાની જરૂરિયાતનું 88% વધારે ક્રૂડ ઓઇલ વિદેશમાંથી આયાત કરે છે. આ જ કારણ છે કે ક્રૂડ ઓઇલમાં ભાવ વધારાની અસર દેશના અર્થતંત્ર ઉપર પણ જોવા મળે છે અને આગામી દિવસોમાં પેટ્રોલ અને અન્ય બળતણની કિંમતમાં નોંધપાત્ર વધારો થઈ શકે તેવી શક્યતા છે. એપ્રિલથી જુલાઈ વચ્ચેની ભારતની ક્રૂડ ઓઇલની આયાત બિલ 56% વધી 33.4 અબજ ડોલર થઈ ગયું છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં આ આંકડો 40.5 અબજ ડોલર હતો. મોંઘુ ક્રૂડ ફક્ત ઓઇલ કંપનીઓ માટે ચિંતાનો વિષય નથી, પણ તેની અસર અન્ય સેક્ટર ઉપર પણ પડશે. વિમાન ઉડ્ડયન, પેઇન્ટ, ટાયર, કેમિકલ, ટ્રાન્સપોર્ટ, બાંધકામ અને શાકભાજીથી માંડી કરિયાણા સામગ્રીના સેક્ટરના ખર્ચ વધી શકે છે. જો કંપનીઓ વધેલ ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખશે તો રોજબરોજની ચીજવસ્તુઓના ભાવ પણ વધશે. બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં સોફ્ટવેરની ખામીને લીધે છેલ્લા 3 દિવસમાં 2000થી વધુ ફ્લાઇટ રદ કરવી પડી હતી. માત્ર લંડનથી કે બ્રિટનના શહેરોથી ઉપડતી ફ્લાઇટ જ નહીં, પણ વિશ્વના તમામ દેશમાંથી બ્રિટન તરફ જવાની હતી તે ફ્લાઇટને રદ કરવી પડી હતી. જ્યારે જે ફ્લાઇટે સફર જારી કરી દીધી હતી તેઓને ઝ્યુરિચ અને અન્ય યુરોપીય દેશના શહેરોમાં ઉતરાણ કરવા ફરજ પડાઈ હતી. મુંબઈથી ઉપડી ચૂકેલ ફ્લાઇટને ઝ્યુરિચ ઉતરાણ કરાવાયું હતું, જ્યાં તેઓને 10 કલાકથી વધુ રાહ જોવડાવ્યા પછી તે ફ્લાઇટ રદ કરાઈ હતી અને મુસાફરોને ભારે હાલાકી પહોંચી હતી. સેંકડો પાયલોટ આ રીતે અટવાઈ ગયા હોય અન્ય ફ્લાઇટ્સ પણ વિલંબથી ઉપડી રહી છે. હવે ટેકનિકલ સિસ્ટમ ફરીથી સામાન્ય રીતે કામ કરી રહી છે, તો પણ હજુ સમસ્યાઓ યથાવત છે. ભારતના હજારો પ્રવાસી બ્રિટન અને ભારતના એરપોર્ટ પર તેઓને નવું શેડ્યુઅલ અપાય તેનો ઇંતજાર કરી રહ્યા છે. ભારત અને યુકે વચ્ચે નિર્ધારિત ફ્લાઇટ્સમાંથી લગભગ 30% ફ્લાઇટ્સ રદ થઈ હતી અથવા ભારે વિલંબમાં મુકાઈ હતી. એર ઇન્ડિયા અને ઇન્ડિગો જેવી ભારતીય એરલાઇન્સે તાકીદની ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. તેઓએ સ્પષ્ટતા કરી છે કે આ થર્ડ પાર્ટી સિસ્ટમની સમસ્યા હોવાથી એરલાઇન્સનો સીધો વાંક નથી અને પ્રમાણભૂત વળતર સામાન્ય રીતે લાગુ પડતું નથી. આવા કિસ્સામાં ફ્લાઇટ રદ થાય કે કલાકો સુધી મોડી પડે તો એરલાઇન્સ એરપોર્ટ પર ખાવા પીવાના વાઉચર્સ આપવા, જો પ્રવાસી રાત્રે ફસાઈ જાય તો હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવા અને પૂરી રકમ પરત કરવા અથવા આગામી ઉપલબ્ધ ફ્લાઇટમાં ફ્રી બુકિંગ કરી આપવા તૈયાર હોય છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એક મહત્વપૂર્ણ અરજી પર નોટિસ જારી કરી છે. આ અરજીમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગ દરમિયાન સુરક્ષાના કડક ઉપાયોની માંગ કરવામાં આવી છે, જેમાં માતા પિતા કે કાનૂની વાલીની અનિવાર્ય ભાગીદારી પણ સામેલ છે. જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન અલાયન્સ નામના એનજીઓ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ફેસબુક અને સ્નેપચેટ જેવા લોકપ્રિય પ્લેટફોર્મ યુઝર્સને 13 વર્ષની ઉંમરથી જ એકાઉન્ટ બનાવવાની મંજૂરી આપવામાં આવે છે. જો કે ભારતીય કાયદા અનુસાર 18 વર્ષથી ઓછી ઉંમરના તમામ લોકોને સગીર માનવામાં આવે છે, જેના કારણે બાળકોની સુરક્ષા જોખમાઈ રહી છે. કોર્ટમાં દાખલ કરાયેલ અરજીનો મુખ્ય હેતુ એ નિશ્ચિત કરવાનો છે કે કોઈપણ ડિજિટલ પ્લેટફોર્મ માતા પિતા કે કાનૂની વાલીની સંમતિ વગર 18 વર્ષથી ઓછી ઉંમરના બાળક સાથે કોઈ કરાર ન કરે અને આ માટે વાલીની ઓળખની પુષ્ટિ કે EKYC ફરજિયાત બને. અરજીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ડિજિટલ પ્લેટફોર્મ સુધી બાળકોની આઝાદ અને અનિયંત્રિત પહોંચ તેમને અનેક જોખમોમાં ધકેલે છે, જેમાં ઓનલાઈન ગેમિંગ, યૌન શોષણ, તસ્કરી, ખાનગી ડેટાનો દુરુપયોગ, સાયબર બુલિંગ, ફ્રોડ અને વય જૂથ પ્રમાણે યોગ્ય ન હોય તેવું કન્ટેન્ટ સામેલ છે. સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને આવી માર્ગદર્શિકા જાહેર કરવા અને જરૂર પાડે તો કેટલાક દેશોની અંદર જે રીતે સોશિયલ મીડિયા અને બાળકો માટેનો કાયદો અમલમાં છે તેવો કાયદો બનાવવા પણ ફરજ પડાશે તેમ મનાય છે. વૈશ્વિક શેરબજારોમાં ચાલી રહેલા ભારે ઉતાર ચઢાવ વચ્ચે વિશ્વના અબજપતિઓની યાદીમાં મોટો ધરખમ ફેરફાર નોંધાયો છે. બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ અનુસાર વૈશ્વિક સ્તરે top 10 સૌથી ધનિક વ્યક્તિઓની ક્લબમાં એક પણ ભારતીય ઉદ્યોગપતિનું સ્થાન નવી યાદીમાં જોઈ નથી શકાતું. વિશ્વના અબજોપતિની આ યાદી પર અમેરિકન ટેકનોલોજી અને વૈશ્વિક જાયન્ટ્સના માલિકોનો એક ચક્રી દબદબો જોવા મળી રહ્યો છે. ભારતીય શેરબજારમાં તાજેતરમાં જોવા મળેલી ભારે તરલતા અને વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવેલી વેચવાલીના કારણે ભારતીય દિગ્ગજોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીને 20,000 કરોડનું નુકસાન થયું છે. આ ઘટાડા સાથે તેમની કુલ નેટવર્થ ઘટીને આશરે 100 અબજ ડોલર થઈ ગઈ છે અને તેઓ ટોપ 10ની યાદીથી થોડા દૂર 18મા ક્રમે પહોંચી ગયા છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિ પણ રૂપિયા 8.33 લાખ કરોડ ઘટી છે અને તેઓ 20મા સ્થાને સરકી ગયા છે. અને છેલ્લે સોનાના દાગીના સામે લોન આપવાના મામલે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ ઘણી જ સક્રિય જોઈ શકાય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ સોનાના દાગીના સામે આપવામાં આવેલી લોનમાં વાર્ષિક ધોરણે 68.9% વધારો થયો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન વધીને 51.5% થઈ ગઈ છે. આ આંકડા દર્શાવે છે કે હવે લોકોને મોંઘવારીને લીધે સોના સામે લોન લઈને ઘર ચલાવવું પડે છે, તો બીજી તરફ સુખ સુવિધા માણવા પણ સોનાને ગીરવે મૂકવાનું વલણ જોઈ શકાય છે. ઘર ખરીદવા કે સંતાનોને ઊંચી ફી સાથે અભ્યાસ કરાવવા, વિદેશ મોકલવા પણ સોનું ગીરવે મૂકી લેનારો વર્ગ વધતો જાય છે. નોન બેન્કિંગ સોનાની લોનનો પોર્ટફોલિયો આશરે 3.54 લાખ કરોડ છે. રાષ્ટ્રીય અને ખાનગી બેંકો પાસે સોનાના દાગીના સામેની બાકી લોન રૂપિયા 5.52 લાખ કરોડ હતી. એકંદરે તમામ પ્રકારની બેંકો અને નાણાકીય સંસ્થાઓમાંથી ભારતીયોએ રૂપિયા 9.6 લાખ કરોડના દાગીના ગીરવે મૂકીને લોન લીધી છે. આ આંકડામાં ઘરની આસપાસ જોવા મળતા ધીરનારવાળા સામેલ નથી. તો આ હતા ભારતના મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
લાઇક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.